તારીખ 23/4/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 189 અને 190 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 139.
મુનિ દશાની ભક્તિ કરી છે. મુનિ દશા એટલે સમ્યક દ્રષ્ટિની ભાવનાની દશા છે. સર્વ સમ્યક દ્રષ્ટિને એવી ઉત્કૃષ્ટ આનંદમય સ્વસંવેદનમય નિરાલંબી દશા પ્રગટ કરવાની ભાવનાઓ થાય છે. ગુરુદેવશ્રી પોતાની ભાવના પોતાની શૈલીથી વ્યક્ત કરે છે. અહીંયા મનુષ્ય ભાવમાં પ્રયોજનભૂત સમજણ આવે એવી ઉંમરનો અહીંયા દ્રષ્ટાંત લીધો છે. 8 વર્ષના ઉંમરથી મનુષ્યને પોતાના સુખ દુઃખના પ્રયોજનના વિષયમાં બુદ્ધિ કામ કરતી થાય છે. ત્યારે કોઈ એવા મનુષ્ય હોય છે કે રાજાને ત્યાં રાજકુમાર તરીકે જન્મ્યા હોય, એટલે કે જેને બાહ્ય કોઈ પ્રતિકૂળતા કે દુઃખ વૈરાગ્યનું નિમિત્ત ન થાય એવો પ્રકાર હોય. બહુ ભાગ સંસારી જીવોને પ્રતિકૂળતા અને દુઃખના પ્રસંગો એ સંસારમાંથી વૈરાગ્ય તરફ પ્રેરે છે. અહીંયા એમ કહે છે કે એવો જ પ્રકાર હોય એવું આ માર્ગની વિશે નથી. આ માર્ગમાં તો એવું પણ છે કે ભલે 12 માસ સર્વ પ્રકારની અનુકૂળતા હોય તો પણ વિચારવાન જીવને, આત્મહિતનો વિચાર છે એવા જીવને, એ અનુકૂળતા પ્રતિકૂળતા એવી અપેક્ષા પોતાના વૈરાગ્ય માટે નથી થતી. ઘણી અનુકૂળતા હોય તો પણ એના પ્રત્યે નિરસ થઈને વૈરાગ્ય પામીને પોતાના હિતના માર્ગમાં સાધક આગળ વધે છે. એવા પણ ઇતિહાસની અંદર હજારો પ્રસંગ બને છે કે જેને વૈરાગ્ય માટે કોઈ પ્રતિકૂળતા કારણ બને એવી કોઈ જરૂર નથી, એવી કોઈ આવશ્યકતા નથી. અહીંયા રાજકુમારનું દૃષ્ટાંત છે કે જેને કાંઈ વૈરાગ્ય માટે પ્રતિકૂળતાનું નિમિત્ત નથી, તેમ છતાં પણ પોતાની અંતરની સમજણથી સર્વજ્ઞ વિતરાગ પ્રત્યક્ષ હોય એમનો બોધ નિમિત્ત થાય, કે કોઈ બીજા શ્રી ગુરુનો, નિર્ગ્રંથ ગુરુનો, ભાવલિંગી સંતનો બોધ નિમિત્ત થાય, પોતાના હિતનો રસ્તો બહુ ઝડપથી પકડે છે, તો 8 વર્ષની ઉંમરે પણ એ સંસારના કોઈ પ્રસંગમાં રહેવા ચાહતો નથી. એ માત્ર પોતાના શુદ્ધાત્માને જ ઉપાધિ કરે છે. એ પરમાત્મા સિવાય બીજું કાંઈ જેને ઉપાધિ નથી એવી સ્થિતિમાં એ દીક્ષા લઈને મુનિ થાય છે. ત્યારે એનો વૈરાગ્ય જોઈને ધર્માત્માઓને ઘણો પ્રમોદ આવે છે, બીજા ધર્માત્માઓને પણ ઘણો પ્રમોદ આવે છે. એ પ્રમોદ આવવાનું કારણ એ છે કે પોતે પણ એ જ દશાના ચાહક છે, એ જ દશાને ઈચ્છે છે, એવા જ વિતરાગ સ્વભાવની અને વિતરાગ પરિણમનની વિતરાગતાની એને પોતાને રુચિ છે, એ રૂચે છે, એટલે એને પ્રમોદ આવે છે કે કોઈ પણ જીવ પોતાના નિર્દોષ માર્ગમાં વિશેષ વિકાસ કરે તો એ પોતે પ્રસન્ન થાય છે, પ્રમોદિત થાય છે, પોતાને ઉલ્લાસ વિશેષ આવે છે. અને એવી દશા પ્રત્યે બહુમાન અને ભક્તિ વ્યક્ત કરે છે. એ દેખાવ અવધૂત હોય છે, દેખાવ કેટલો વૈરાગ છે એ વૈરાગને માપવાના જેની પાસે નેત્રો છે એને એ દેખાવ અતિ આનંદમય લાગે છે. એમના આનંદની લીનતા જોવે છે, આત્મામાં રહેલા આનંદની લીનતા અને ભોગવતામાં પડેલા છે. એને તેને લીધે બાહ્ય વૃત્તિ જેને નષ્ટ થઈ ગઈ છે, અભાવ પામી ગયો છે અથવા અત્યંત સંકુચિત થઈ ગઈ છે, એવા આનંદની લીનતા અને એ દેખાવ જોઈને એમ જોવે છે કે જાણે કોઈ નાનકડા સિદ્ધ ભગવાન ઉપરથી ઉતર્યા હોય. મુનિરાજ માસ મોક્ષ પદ જોવે છે, સિદ્ધ પદ જોવે છે, મોક્ષ તત્વ છે. એ તો તત્વ દ્રષ્ટિએ તો અધ્યાત્મમાં એને મોક્ષ તત્વ કહ્યું છે, મુનિરાજને મોક્ષ તત્વ કહ્યું છે. ભાવ લુંગી ઊંડી હોય તો એને મોક્ષ તત્વ કહેવામાં આવ્યું છે. પ્રવચન સારમાં અમૃતચંદ્રાચાર્યજીએ એ વાત કરી છે. જાણે કે નાનકડા સિદ્ધ ભગવાન ઉપરથી ઉતર્યા એટલે કે સિદ્ધાલયમાં એના દર્શન કરવાની જરૂર નથી, અહીંયા એને સિદ્ધ ભગવાન દેખાય છે. એવી રીતે જોવે છે, એવી એની ભક્તિ આવે છે. તો દિગંબર સંપ્રદાયમાં એટલી ભક્તિનો પ્રકાર સંપ્રદાયમાં નથી, આ તો ભાવજ્ઞાન છે એટલે આ વિષય સામે આવે. મુનિ દશાના ભાવો અને મુનિ દશાનું જે સ્વરૂપ છે, ભાવાત્મક સ્વરૂપ છે, ભાવલિંગ છે, એ જ્ઞાનમાં આવે છે એટલે કહી શકાય છે. સંપ્રદાયમાં તો ઓઘ સંજ્ઞાથી ઓઘે ઓઘે મહારદાન દે, મુનિ હોય કે ન હોય સમજણ પડે નહીં એવું, પણ આપણા મુનિ છે, આપણા મહારાજ છે, આપણા ગુરુ છે એટલે બહુમાન કરે, ઓળખીને બહુમાન આવે, એ ભાવનો પ્રકાર આખો જુદો હોય. જાણે કે સિદ્ધ ભગવાન ઉતર્યા હોય એને એમ લાગે છે, સિદ્ધ ભગવાનના સ્વરૂપે એમ જોઈએ છે. કેમ કે એને સિદ્ધ પદ આધ્યાત્મિકમાં છે, સિદ્ધ પદની નજીક પહોંચી ગયા છે, એટલા નજીક પહોંચી ગયા છે કે પાયમાં કે પામશે એને વાર લાગે એવું નથી, એટલે એને સિદ્ધ ભગવાન રૂપે જ જોવે છે. વારે વાર ધન્ય મુનિ દશા, એવી જે મુનિ દશા છે એને ધન્ય કર્યું કહ્યું છે. ધન્ય કહ્યું છે એટલે કે અમારે પણ એવી મુનિ દશા હો, અમારે પણ એવી જ મુનિ દશા, શીઘ્ર પણ એવી મુનિ દશા અમને હો, એવી ભાવના છે. શ્રીમદજીએ તો પ્રગટપણે ગાય છે, અપૂર્વ અવસર પ્રસિદ્ધપણે ગ્રસ્ત દશામાં એ કાવ્ય ગાયું છે, ઘણી ભાવના લઈને એ વાત આવી છે. એમાં એક કડી એવી નથી કે હું આ રીતે અહિંસા વ્રત પાળીશ, આ રીતે હું બ્રહ્મચર્ય વ્રત પાળીશ, આ રીતે હું પરિગ્રહ વ્રત પાળે અપરિગ્રહનો વ્રત પાળીશ, આ રીતે હું સમિતિ એરિયા સમિતિમાં ચાલીશ, એવી કોઈ ક્રિયાનું વર્ણન એક કડીમાં નથી. સંક્ષેપ કરી નાખો શું કે ત્રણેય યોગની જે પ્રવર્તના છે એ જીન આજ્ઞા અનુસાર, જેવું વિતરાગ દેવના શાસ્ત્રમાં જીના આજ્ઞા રૂપે પ્રરૂપિત છે, એ સ્વરૂપ લક્ષે જીના આજ્ઞા આધીન, મારા આત્મ સ્વરૂપને લક્ષ્યમાં રાખીને એનું લક્ષ્ય છોડ્યા વિના મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ મર્યાદિત થઈ જશે, જીના આજ્ઞા અનુસાર થઈ જશે, જીના આજ્ઞાથી બહાર પ્રવૃત્તિ નહીં રહે. બસ આથી આટલો સંક્ષેપ કરી નાખ્યો. અને તે પણ ઘટતી જાતી સ્થિતિમાં, એ પણ મારા સ્વરૂપના આરાધનના કારણે બહારના વિકલ્પો મારા ઘટતા જશે, છૂટતા જશે, એટલે એ પ્રવૃત્તિ પણ ઘટતી સ્થિતિમાં હશે અને તે હું સ્વરૂપમાં સંપૂર્ણપણે લીન થઈશ. એ વખતે કોઈ બાહ્ય પ્રવૃત્તિ મને નહીં હોય. બાહ્ય પ્રવૃત્તિનું અભિમાન કરવાનો તો પ્રશ્ન જ નથી રહેતી, પણ બાહ્ય પ્રવૃત્તિ છૂટતી જશે અને બાહ્ય પ્રવૃત્તિ ઉપર મને કોઈ વજન નથી તો જીનાજ્ઞા અનુસાર આપોઆપ મર્યાદિત થઈ જશે. મારી વિતરાગતાની વૃદ્ધિને લઈને એ શુભ ભાવો મર્યાદિત થઈ જશે અને એ ઘટીને નાશ પામી જશે. હું તો વિતરાગતામાં પરિપૂર્ણ થઈ જઈશ, એવી જ મારી ભાવના છે. કોઈ શુભ ભાવની ભાવના નથી ભાવી, વિતરાગતાની જ કેવળ ભાવના ભાવી છે. એને એમ કહે છે કે વારે વા ધન્ય મુનિ દશા. એવી જે મુનિ દશા છે એ ત્રણેય કાળને વિશે, ત્રણેય લોકને વિશે વંદનીય છે, પૂજનીય છે, એમાં કોઈ મતાંતરનો પ્રશ્ન રહેતો નથી. અથવા એવી નિર્દોષ દશા છે મુનિરાજની કે જ્યાં વિવાદનો અવકાશ નથી, એવી નિર્દોષ દશા છે. વિવાદનો કોઈ અવકાશ નથી બાહ્ય પ્રવૃત્તિ કે અંતર પ્રવૃત્તિમાં. એ વિષયને કોઈ વિવાદમાં ખેંચી જાય એવી કોઈ જગ્યા નથી. કેમ કે જગતમાં કોઈ ધર્મમાં, કોઈ મતમાં, કોઈ સંપ્રદાયમાં એવો બાહ્ય વ્યવહાર નથી. અંતર દશાને તો કોઈ બીજા લોકો સમજી શકે એવું નથી, પણ બહારમાં કોઈનો એવો નિર્દોષ વ્યવહાર નથી કે વિવાદ ઉઠાવી શકે. જ્યારે નાનકડા મુનિરાજ બે ત્રણ દિવસે આહાર માટે નીકળે, રોજ બે ત્રણ વખત ખાય એમ નહી, દિગંબર સંપ્રદાયમાં તો એ પણ અત્યારે નથી, એક જ વખત આહારનો છૂટ છે. શ્વેતાંબરની જેવું નથી કે બે વખત ત્રણ વખત આહાર લઈએ, અત્યારે તો કઈ મેળ જ નથી ગયો કેટલી વખત લીધા છે ભગવાન જાણે. પણ દિવસમાં એક વખત એ તો વધુમાં વધુ આહારના વિકલ્પની મર્યાદા છે, અને તે પણ મધ્યાહ્ન સમયે. સવારમાં ઉઠીને ચા પાણી નાસ્તો નહીં કે સાંજે વાળો નહીં, મધ્યાહ્ન સમયે 12 વાગ્યા આસપાસ બપોરે એ વખત આહાર પાણીનો વધુમાં વધુ મેક્સિમમ, નહીં તો 2 દિવસે, 3 દિવસે, 8 દિવસે, 15 દિવસે એનો કઈ મેળ નથી. જ્યારે નાનકડા મુનિરાજ 2-3 દિવસે આહાર માટે નીકળે, એટલે કે 2-3 દિવસે એને માન આહારનો વિકલ્પ ઉઠે, પોતાના જ્ઞાન ધ્યાનમાં આનંદના આહારમાં પરિતૃપ્ત થાય છે, આનંદનો આહાર લે છે, એમાં પુરુષાર્થ થોડો મંદ થાય છે ક્યારેક, ત્યારે 2-4 દિવસે એમને આહારનો વિકલ્પ ઉઠે છે અને આહાર માટે નગરને વિશે નીકળે છે. એ વખતે એ નગરમાં પ્રવેશ કરે છે. પાછી એમને કોઈ વસ્તી સાથે સંબંધ નથી, વસ્તી સાથે લેવા દેવા નથી. જંગલમાં પણ નીરવ, જ્યાં અવાજ ન હોય એવી જગ્યાએ, શાંત જગ્યાએ જ્ઞાન ધ્યાનમાં પોતાની પ્રવૃત્તિ કરે છે. અંદરની કોઈ સંગ ન જોઈએ એને. મુનિઓ, કેટલાક મુનિઓ તો મુનિઓના સંગમાં રહેતા નથી, તો શું જરૂર છે? જેને જિનકલ્પી મુનિ કહ્યા છે, એકલ વિહારે જિનકલ્પી, જિનેન્દ્રની જેમાં કલ્પના કરી શકીએ, જે મુનિરાજમાં સાક્ષાત જિનેન્દ્રની કલ્પના કરી શકાય એને જિનકલ્પી મુનિ કહ્યા છે. તો કેટલાક કોઈ સંગમાં રહે છે, પણ જેની ભાવના ભાવવાનો વિષય છે એને તો પોતાને ઉત્કૃષ્ટ જિનકલ્પી મુનિની ભાવના હોય છે. એકાકી વિચરતો વળી શ્મશાનમાં, શું લીધું? હું સંગમાં વિચરીશ એમ ન કહ્યું ભાવનાની અંદર, હું શ્મશાનમાં એકલો વિચરીશ, વાઘ સિંહ જે જંગલમાં હોય, પર્વતોમાં હોય, ગુફાઓમાં હોય, એવી જગ્યાએ હું એકલો વિચરું છું, ક્યાંય મને ભયનો સવાલ નથી. વાઘ સિંહ સર્પ દેખાય, મોટા મોટા અજગર દેખાય, એ તો મારા પરમ મિત્રો છે. જે મિત્રોને જોતા પ્રસન્નતા આવે, એમને પ્રસન્નતા આવે છે, ડરનો પ્રશ્ન નથી. સંસારનો પ્રાણી ભય પામે એ મુનિરાજ મોક્ષના માર્ગે, સંસાર માર્ગે નથી પણ સંસારાતીત મોક્ષના માર્ગે છે, એ ભય પામતા નથી. ભય ખલાસ થઈ ગયો છે. ચોથે ગુણ સ્થાને ભય ગયો છે, શ્રદ્ધા જ્ઞાન માંથી, અહીંયા આચરણ માંથી ગયો ભય, કોઈ ભય એમને થતો નથી. હાર માટે નીકળે ત્યારે આનંદમાં ઝૂલતા ઝૂલતા ધીમે ધીમે ચાલ્યા આવતા હોય, ચંચલતા ન હોય એની ચાલમાં, ચંચલતા ન હોય. મન વચન કાયાના યોગ ઠરી ગયા છે, આત્મા અંદરમાં, આત્માના આનંદમાં ફેર્યો છે, એ પરિણામની ઝલક એના મન વચન કાયાના યોગમાં આવે છે. તો એટલા જે શાંત ને ગંભીર દેખાય છે, ધીમે 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 ક્રિયા સમિતિથી ચાર હાથ નીચું જોઈને ચાલતા હોય, એને મિત્રોની ચિંતા ન હોય. નગરમાં આવે તો નગરના મકાન કે મનુષ્યો કે બીજું કાંઈ જોવાનું એને કુતૂહલ ન હોય, કેમ કે કોઈ છે એને પ્રયોજન નથી. આખા સંસારને જોઈ લીધો છે એકવાર, એકવાર નહીં એ તો જાણે છે કે અનંત વાર જોઈ લીધો છે. હવે એમાં શું જોવાનું છે કે એમાં કાંઈ જોવાનું છે નહીં, અનંત વાર જોઈ લીધો છે આખા સંસાર, સર્વ પરમાણુ, એમાં કાંઈ હવે એને જોવાના કુતૂહલની વૃત્તિથી તો તૃપ્તિ થાય એવું છે જ નહીં, એ તો અતૃપ્તિ વધવાનું કારણ છે. એટલે પોતે આત્માના આનંદમાં ઝૂલતા ઝૂલતા ચાલે છે, આનંદમાં ચાલતા ચાલતા પણ નિર્વિકલ્પ શુદ્ધોપયોગનો સાતમા ગુણ સ્થાનનો આનંદ વેદી લે છે. એક વાર નહીં પણ અનેક વાર વેદી લે છે. કોઈ નગરના રાજમાર્ગ ઉપર એક બાજુ ચાલ્યા જતા હોય તો અંદરમાં આનંદ વેધતા વેધતા જતા હોય એવી દશા હોય છે. કાળ અત્યારે તો ઘણો છે, કોઈ મુનિઓ તો દેખાતા નથી, જેને ભાવલીની મુનિનું જે વર્ણન આવે છે એ તો દેખાતા નથી. એટલે અત્યારે તો કોઈ સેમ્પલનો એક વ્યક્તિ પણ જોવા મળે એવું નથી નમૂનાની એ પરિસ્થિતિ છે. આ તો ગુરુદેવે બહેનશ્રી પોતાના ભાવશ્રુત જ્ઞાનમાંથી આ બધી વાતો કાઢી છે. એ બહેનશ્રીબેન કોઈને તો જાતિ સ્મરણ છે, અને મહાવિદ્ય ક્ષેત્રમાં ગ્રસ્ત અવસ્થામાં અનેક મુનિરાજોનો આહારદાન વગેરેનો પ્રસંગ એમને તો જ્ઞાનમાં તાજો થઈ શકે છે. એટલે એ તો આબેહૂબ વર્ણન કરે છે, પણ ગુરુદેવ પણ એવું જ વર્ણન કરે છે, દશાનું એવું જ વર્ણન કરે છે પ્રવચન. કેમ કે ભાવ જ્ઞાનને કોઈ જાતિ સ્મરણની અપેક્ષા નથી. સામે ઉભા હોય, સામે મુનિરાજ આહાર લેતા હોય, ચાલતા હોય, એ પ્રમાણે વર્ણન કર્યું છે. જોતા જોતા કે બતાવતા હોય એના જેવી વાત છે. યોગ્ય વિધિનો મેળ ખાતા, યોગ્ય વિધિ એટલે નવધા ભક્તિ પૂર્વક, મુનિરાજ કદી યાચના કરતા નથી, મુનિરાજને કદી ભિક્ષુક વૃત્તિ હોતી નથી. કેમ કે એ તો જે સંસારમાં જેને રાજા મહારાજા કહેવામાં આવે છે એના પણ રાજા છે, ઇન્દ્રોના પણ રાજા છે. એનું પદ ઊંચું છે, એનું પદ નીચું નથી કે બીજાની પાસે યાચના કરે, માગે એવી માગણ વૃત્તિ મુનિ દશામાં ઉત્પન્ન થતી નથી. એ તો સિંહ વૃત્તિ છે, કોઈની પાસે હાથ લાંબો કરે કે મારે ફલાણી ચીજની જરૂર છે, એવું મને રાજ કરી કરતા નથી. આ લોકો તો ઘણી વાત બગાડી છે. ભગવાન મહાવીર સ્વામીએ દવા મગાવી, પોતાને તબિયત અસ્વસ્થ થઈ ગઈ, કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાન દિશામાં મગાવી છે, જાઓ ફલાણા સ્થાપકના ઘરેથી ઔષધ લઈ આવો. તમે આહાર વરવા જાઓ છો, ભેગા ભેગા દવાએ વરતા આવજો. મુનિરાજને ઔષધ દાન માગવાથી લેવાનું એ પ્રકાર સનાતન જૈન માર્ગને વિશે નથી કહેતા. એ તો કોઈ શ્રાવકને ખ્યાલ આવી જાય છે કે આ મુનિને કંઈક આવો રોગ છે, તો એ આહારની અંદર ઔષધને ભેળવી દે છે. જોકે બીજી વખત તો કાંઈ લેવાનો પ્રશ્ન નથી. આહાર લીધા પછી બીજી દવા લેવી કે પાણી ઉપર પીવું એ તો પ્રશ્ન છે. એક વખત આહાર ને એક વખત પાણી, પાણી બીજી વખત નહીં, આહાર તો બીજી વખત નહીં પણ પાણી બીજી વખત નહીં. એ તો ક્ષુલ્લકની દશા નિલકની દશામાં ફેર પડે છે. પાંચમા ગુણ સ્થાનને છેડે તો એ ફેરફાર તો થઈ ગયો છે. મુનિ દશામાં તો કઈ કહેવાનો પ્રશ્ન જ રહેતો નથી. મુનિ દશાની ચર્ચા પણ એ પહેલા ફેરફાર છે કે એક વખત આહાર પાણી હોય છે. ઉત્કૃષ્ટ શ્રાવક ને બતાવ્યા છે, એટલે એને ફરીને દવા લેવું કે પાણી પીવું એ પ્રશ્ન છે. તેમ શરીરની રોગની પ્રતિકૂળતા માટે ગ્રસ્તને એમ કહે કે મારે બીજી વખત કઈ લેવાતું માટે આહાર ભેગી ભેગી દવાઈ આપી દેજો,
હે
તો પહેલું ગુણ સ્થાન આવે છે, ચોથું ગુણ સ્થાન રહેતું પ્રતિજ્ઞાનો ભંગ થાય છે. મહાવ્રતની પ્રતિજ્ઞાનો ભંગ થાય છે. નવદા ભક્તિ થી આહાર દાન ગ્રહણ કરે એ સિવાય બીજી રીતે આહાર દાન ગ્રહણ ન કરે. આમ તો આ લોકો માને છે ઋષભદેવ ભગવાનને છ મહિના સુધી આહાર, તો એમાં શું શું કારણ ત્યાં છે બતાવે છે તો આપણને કથાની ખબર નથી. તમને ખબર હશે છ મહિના આહાર ન લીધો એનું શું કારણ? અંતરાય કર્મો પણ એટલે કોઈ આહાર આપતા નહોતા એમ.
પહેલા છ મહિના ઉપવાસ
નહીં
પણ વિધિ, પણ વિધિ તો દિગંબર માં જ આવે છે. સ્વતંબર માં વિધિ જ ક્યાં છે આહાર માટે? એ તો જે ઉભારી અને જે આપે એ લઈ લે છે. અંતરાય પડી જતો છ મહિને, અંતરાય પડી જતો એવું છે. થોડું કે અમુક પ્રકારનો દેખાવ હોય અથવા કોઈ સામે વળદો નીકળે કે કોઈ એવો પ્રસંગ હોય તો પાછા વળી જાય. અત્યારે પાછા વળે છે કે નહીં સવાલ છે, પણ અત્યારે તો જંગલમાંથી આવે છે ત્યાં એટલે પ્રશ્ન નથી. પણ એવું છે, નગરમાં પ્રવેશ કરીને કોઈનો મૃતદેહ સામે ચાલ્યો આવતો અંતિમ ક્રિયા માટે લઈ જતા હોય, મુનિરાજ એ ઉપવાસ દિવસ થઈ જાય, આહારનો પ્રશ્ન નથી. ઠીક છે, અંતરાય દૂર કરવા માટે એક પાયલોટ આગળ રાખી દે છે, અંતરાય પડે નહીં, ઉપવાસ પડે નહીં. ઠીક છે, ત્યાં ભગવાન દિગંબરમાં તો એ વાત છે કે કોઈ પહેલું વહેલા મુનિ દશા ઋષભદેવ ભગવાનના પહેલા તો યુગલિયાના ક્ષેત્ર હતા, કર્મભૂમિ જ નહોતી. અહીંયા કર્મભૂમિ થઈને મુનિરાજ પહેલા વહેલા થયા તો એને કઈ વિધિ આહાર દેવો એ વાત એમને મુનિ દશામાં તો વ્યક્ત કરી નહોતી, એ તો કેવળ જ્ઞાન થયા પછી બધી વાત બહાર આવે. મુનિ દશામાં તો ઉપદેશ આપતા નથી, તો કોઈને બતાવતા નથી કે મુનિ થાય તો એને કેવી રીતે આહાર દેવો, અને પોતે મુનિ થઈ ગયા છે. એક તો ઘણા રાજાઓ એમની સાથે જે મુનિ દીક્ષાંગીકાર કરે તે મિથ્યાત્વ અવસ્થામાં એ બધા પાછા સંસારી થઈ ગયા ઘણા, કે આપણે તો આપણું કામ નથી આમાં. એમની પાછળ પાછળ આપણને વૈરાગ થઈ ગયો, પણ એ તો ક્ષણ જેવી નહીં ગયો, કેમ કે એ ટકી શકે નહીં, અંદરની દિશા વિના કોઈ ટકી શકે નહીં. યોગ્ય વિધિનો મેળ ખાતા આહાર ગ્રહણ માટે નાનકડા બે હાથની અંજલિ જોડીને ઉભા હોય, હા એ દેખાવ કેવો હશે. કેમ કે 8 વર્ષનો કુમાર છોકરો નાનો હોય, રાજકુમાર હોય એવું એનું કુંજ હોય, અને અંદરમાં 7મા ગુણસ્થાનનો આનંદ માણતા હોય, અને વિતરાગ ભાવે આહાર ગ્રહણની એની વિધિ ચાલતી હોય, કેવો દેખાવ એવી રીતે વિચાર. પછી તો એ 8 વર્ષના મુનિરાજ આત્માના ધ્યાનમાં લીન થઈને કેવળ જ્ઞાન પ્રગટાવીને સિદ્ધ થઈ જાય. પછી કોઈ આયુષ્ય એવો ટૂંકે લઈને આવ્યા, અંતર્મૂર્તનું કામ છે. મુનિ દશામાં તો કેવળ જ્ઞાન લેવું એ અંતર્મૂર્તનું કામ છે. અંતર્મૂર્તની અંદર તો અરિયંત દશામાં આરૂઢ થઈ જાય. અરિયંત દશામાં કોઈ આટલો કાળ ગાળવો પડે એવો કોઈ નિયમ નથી. લઘુ અંતર્મૂર્તમાં પણ 13મું ગુણસ્થાન પૂરું કરે છે અનેક જીવો. લઘુ અંતર્મૂર્તમાં જગન્ય અંતર્મૂર્તમાં 13મું ગુણસ્થાન પસાર કરે, 14મુમાં તો છે જ લઘુ અંતર્મૂર્ત.6મા 7મા ગુણસ્થાનમાં આવી શકે, કેવળ જ્ઞાનમાં આવી શકે, સિદ્ધ પદમાં આવી શકે. 8 વર્ષે જ તે બધું 8 વર્ષે, બીજું 1 વર્ષ લાગે એ પ્રશ્ન નથી. એવી આત્માની તાકાત છે, એવી આત્માની તાકાત છે. ને ક્યારેક આવું ભૂતકાળમાં બીજું છે એમ નહીં, અત્યારે બને છે એમ કે છે. કેવી વાત લીધી છે પોતે, કે અત્યારે પણ વિદેહ ક્ષેત્રમાં શ્રી સિમંદરાજી ભગવાન પાસે 8-8 વર્ષના રાજકુમારોની દીક્ષાના આવા પ્રસંગ બને છે. આજે પણ આ પ્રસંગ ત્યાં બને છે, આ પ્રકાર ત્યાં અત્યારે ચાલુ છે એમ કે છે. 20 વિયરમાન તીર્થંકરો બિરાજે છે, અને ધર્મનો ધોરી માર્ગ ચાલે છે, અને અત્યારે પણ એ પ્રસંગ ચાલુ છે, બને છે, અત્યારે પણ બને છે. એ દશા આવી અદભુત દશા છે, અને સમ્યક દ્રષ્ટિને નિયમ છે એનો ભાવ આવે છે. જેમ ભગવાનની સ્થાપનાનો જીન પ્રતિમાનો ભાવ આવે છે, એમ મુનિ દશાનો પણ ભાવ એને આવ્યા વિના રહેતો નથી. એવો જ પ્રકાર છે શુભ ભાવનો, ત્યાં એવો જ પ્રકાર છે. 129 માં શ્રદ્ધા કરવામાં ભૂલ ન થાય એ વિષયનું માર્ગદર્શન છે. અહીંયા તો એક એક બોલે વિષય બદલાઈ જાય. પછી કે શાસ્ત્રમાં 2 નયની વાત હોય છે, નિશ્ચય નયની વાત પણ શાસ્ત્રમાં હોય છે, અને વ્યવહાર નયની વાત પણ શાસ્ત્રમાં આવે છે. એક નહીં તો જીવન સ્વરૂપ છે તેવું છે, એક નહીં એટલે નિશ્ચય નહીં છે, એ તો જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ કહ્યા છે. નિશ્ચય એટલે ખરું, નિશ્ચય એટલે સત્ય, નિશ્ચય એટલે સાચું, જેવું છે તેવું એવું સ્વરૂપ કહે છે તે નિશ્ચય નહીં છે. અને બીજો વ્યવહારને જેવું સ્વરૂપ હોય તેવું કહેતો નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ કથન કરે છે. એટલે અન્ય દ્રવ્યની અપેક્ષા લઈને કહેવાનું કામ વ્યવહારનું છે, અને જે દ્રવ્યની જે ખરી સ્થિતિ છે, ખરું સ્વરૂપ છે, એ જ કહેવાનું કામ નિશ્ચય નહીંનું છે. આમ બે નહીં પોતપોતાની રીતે પ્રવર્તે છે. વ્યવહાર નહીંનો દ્રષ્ટાંત એ છે, આત્માનું શરીર છે. શું કે આવું તીર્થંકર દેવનું શરીર છે. ભગવાન નેમિનાથ શ્યામ વર્ણે હતા એમ કે છે. શ્રી કૃષ્ણ એમના કાકા દાદાના ભાઈઓ છે. શ્રી કૃષ્ણ પણ બહુ શ્યામ હતા. આ એટલે તો બહુ શ્યામ હતા એટલે એમનું નામ ઘનશ્યામ પાડ્યું છે. ઘન એટલે ઘનિષ્ઠ, એકદમ ફાસ્ટ કલર જેને કહીએ. શું એટલે ઘનશ્યામ? ઘણા એકદમ કાળા હતા, પણ છતાં એટલા જ રૂપાળા હતા. કાળા એટલે ગુરુપતા એમ નહીં, અતિશય રૂપાળા એમ. ભગવાન નેમિનાથ પણ શ્યામ વર્ણે હતા. એટલે એમની પ્રતિમા નેમિનાથ ભગવાનની જ્યાં જ્યાં સ્થાપ એમનું એવું શરીર છે એમ કે આત્માનું શરીર છે એ વ્યવહારથી કહેવામાં આવે છે. એમનું શરીર એટલે બીજા આત્માને એ શરીરનો સંયોગ નથી. એમના આત્માને એ શરીરનો સંયોગ છે, અને બીજા કોઈના આત્માને એ શરીરનો સંયોગ નથી. બીજા મનુષ્યને એ વાત નથી. ફલાણાનું શરીર એટલે એના આત્માને સાથે એને સંયોગ છે એ બતાવવું છે, અને જોડેના કોઈ બીજા આત્માને એને એ શરીરનો સંયોગ નથી એમ કહેવું છે. એમ વ્યવહાર બીજા પદાર્થના સંયોગને સાથે એનું કથન કરે છે, વાત કરે છે. આત્માના કર્મ, આ ફલાણા આત્માના કર્મ છે એટલે એના ભાવના નિમિત્તે બંધાયેલા છે એમ. બીજાએ ભાવ કર્યા અને બીજાને એનો ઉદય આવશે એમ નહીં થાય. કોઈનો ઉદય કોઈને આવતો નથી. માણસ કહે છે અમારા પૂર્વજોના પુણ્યથી અમે સુખી છીએ. સાચી વાત છે, કોઈ પૂર્વજોના પુણ્યથી સુખી હોય છે એવું બધો નથી. દરેક પરિવારની અંદર એક એક સભ્ય એના પૂર્વ કર્મના ઉદયને ભોગવે છે, કોઈ કોઈના ઉદયને ભોગવતો નથી. પુત્ર નાનો હોય એક વર્ષનો, અને બાપ 40 વર્ષનો હોય, ને એની કમાણીથી એને આ ભરણ પોષણ કરતો હોય, તો બાપના પુણ્યથી પુત્રના પુણ્યનું ભરણ પોષણ થાય છે કે ખોટી વાત છે? એના પુણ્ય છે. એને આહાર મળે એના પુણ્યથી, અને તબિયત નરમ ગરમ થાય ને આહાર લેવાની ડાક્ટર ના પડે તો પણ એના પૂર્વ કર્મના ઉદયથી
બરોબર.
એમાં કોઈ બીજા પરિવારના પુણ્યના ઉદય કામ આવતા છે. પણ એમ બતાવવા માટે એ આત્માનું કર્મ છે એમ કહેવાય છે, કે એ આત્માનું કર્મ છે, આ આત્માનો કર્મ છે, આ આત્માના કર્મ છે એમ કહેવાય છે. આત્માને કર્મ હતા, આત્મા તો કર્મ વિનાની ચીજ છે. ઉદગળ કર્મ આત્માને હોય શકે નહીં. ઉદગળ કર્મને એને આ ચૈતન્યને કાંઈ લેવા દેવા નથી. ખરેખર કર્મથી વિકાર થાય છે એમ શાસ્ત્રમાં આવે. કર્ણાનુયોગના ગ્રંથોમાં એવી શૈલી આવે કે આવા કર્મનો, ક્રોધ કર્મનો ઉદય હોય ત્યારે જીવને ક્રોધ ઉપજે છે, લોભ કર્મનો ઉદય હોય ત્યારે જીવને લોભ ઉપજે છે. કર્મથી થાય છે એવા પરિણામ
નહીં.
એના આત્મામાં એ જોડાયેલો નથી. આત્મામાં જોડાવાનો એની પાસે અંદરમાં પુરુષાર્થ નથી એમ બતાવવું છે. ક્રોધ કર્મના ઉદય વખતે ક્રોધના ઉદયમાં જોડાઈને ક્રોધ કરે છે એનો અર્થ કે આત્મામાં જોડાવાનો એની પાસે પુરુષાર્થ નથી એમ છે. સમ્યક પુરુષાર્થ થી આત્મામાં જોડાય, કે પુરુષાર્થના ભાવને લઈને ઉદયમાં જોડાય એ પણ સ્વતંત્ર. પુરુષાર્થ આત્મામાં જોડાય તો સ્વતંત્ર, ઉદયમાં જોડાય તો પણ એમ કહેવાય. ભાષાની શૈલી એવી આવે કે કર્મથી વિકાર થાય છે. એ પ્રકારના બધા કથન તે વ્યવહારના છે. એને સત્ય માની લેવું નહીં, આ માનવું એ શ્રદ્ધાનો શ્રદ્ધાનું કાર્ય છે. તો કે છે કે એવા કથન પ્રમાણે શ્રદ્ધા કરવી નહીં, માનવું નહીં, એટલે એવી શ્રદ્ધા કરવી નહીં. એ સંબંધમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડણવલજીએ નીચે પ્રમાણે કહ્યું છે. બાપને ચાર દીકરા હોય તો બધાને સરખું દુઃખ થાય છે? સગાઈ બધાને ઓછી વધતી છે? એનો અર્થ શું છે? કે પોતાની યોગ્યતા પ્રમાણે ઉદય તો એક સરખો છે ને, ચારે દીકરાને ઉદય એક સરખો થયું. ભાઈ એનું બાપ એટલે શિર ક્ષેત્ર ગયું, ચારેને સરખું દુઃખ નથી થતું. જેને જેટલો મમત્વ ભાવ વિશેષ હોય છે એટલું એને દુઃખ થાય છે. તો ઉદયને ઉદય આવ્યો સરખો, છતાં પરિણામ ન થયા સરખા, એની સ્વતંત્રતાને બતાવે છે. અને દરેકને પોતપોતાના કર્મના ઉદયની સ્વતંત્ર પરિસ્થિતિ છે, એમાં ભલે સરખું દેખાય તો એટલે એરોપ્લેન ક્રેશ થાય છે, એમાંથી કેટલાક બચે છે, કોક બચે છે, મોટા ભાગના મરી જાય છે. એ કારણમાં પછી એક સમય નથી બધા મરતા, કોઈ એક સેકન્ડ વહેલો, કોઈ બે સેકન્ડ વહેલો, કોઈ પાંચ સેકન્ડ, દસ સેકન્ડ, કોઈ હોસ્પિટલમાં જઈને, કોઈ ક્યારે, કોઈ ક્યારે, કોઈ ન મરે. એ શું બતાવે છે? હૃદય એક સરખો છે, એક પ્લેનમાં બેઠા છે, ઉપર ક્રેશ થઈ ગયું, થઈ ગયું, બધા નીચે પીડ્યા ને, છતાં અમુક જીવ્યા ને, અમુક મર્યા, કોઈ વહેલા મર્યા, કોઈ થોડા મર્યા. એ શું બધાને પૂર્વકર્મનો ઉદય સ્વતંત્ર છે. દેખાય એવું સ્થૂળ દ્રષ્ટિથી કે બધાને ઉદય સરખો આવ્યો, સરખો ઉદય નથી. બધાને પોતપોતાના કર્મ અનુસાર ઉદય છે. સૂક્ષ્મપણે જોવામાં આવે તો સ્થૂળપણે એમ દેખાય કે બધાને સરખો ઉદય છે, એવું નથી. એમ એક કુટુંબની અંદર બધાને એક સરખો એક હાંડલામાંથી ખાવાનો ઉદય હોય છે, તા બધા એક સરખું નથી ખાઈ શકતા. કોઈનો આહાર થોડો છે, કોઈનો આહાર વિશેષ છે, કોઈને આહાર ભૂખ જ નથી લાગતી, ભારે નથી ખાવું, મને ભૂખ નથી, રુચિ છે. બધાના સ્વતંત્ર જ ઉદય છે, કોઈ સાદું રહે છે, કોઈ માંદું રહે છે. અરે એક આંડલામાંથી ખાધા પછી એકને ચરબી એવી થાય છે કે એને ચરબી ઓછી કરી નાખવાનું મન થાય છે, કે જો કાંઈ કાપ કૂપ કરીને ઘટાડાતી હોય ને તો ઘટાડી નાખે. અને એકને ચરબી વધારવી હોય કે ભાઈ આનું 5-10 કિલો વજન વધે તો સારું, વધારે વધે ને નાની ઘટાડી ઘટાડી ને બે એક ગોળાનું પાણી પીએ ને એક હાથ એક તપેલામાંથી દાળ ભાત ખાય, એક રોટલીના પીંડામાંથી રોટલી ખાય. રોકર્મ છે કે નહીં દરેકને? કે તદ્દન સ્વતંત્ર છે, ભલે એક સરખું નિમિત્ત હોય પણ પૂર્વકર્મ દરેકનું સ્વતંત્ર છે. નહીતર આમાં તો શું છે? આ તો વૈજ્ઞાનિક વિષય છે કે એને એ જ પીંડામાંથી રોટલી ખાધી ને એણે એ જ પીંડામાંથી રોટલી ખાધી, એણે એ જ તપેલામાંથી દાળ ભાત ખાધા છે, બેને સરખું પરિણામ કેમ નહીં? સરખું ખાઈને એનું ફળ સરખો નહીં કે નહીં? સમય સમયના ઉદગળ રસકોનો સ્વતંત્ર પરિણામ છે. એક સરખું ત્યાં થતું નથી અને એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. સમજાવવું પડે એવી વાત નથી. એ જ બતાવે છે કે દરેકનો ઉદય સ્વતંત્ર છે, કોઈ બધાને સરખો ઉદય છે એમ કહેવાતો નથી. ટોડરમલજી શું કહે છે કે વ્યવહાર નહીં શ્રદ્ધાન છોડી નિશ્ચય નહીં શ્રદ્ધાન કરવું યોગ્ય છે. એટલે વ્યવહાર નહીંના વિષયભૂત જે કથન આવે છે કે આત્માનું શરીર, તો આત્માનું શરીર એવું આત્માનું શ્રદ્ધાન ન કરવું, શરીર વાળો આત્મા એમ શ્રદ્ધાન ન કરવું, આ આત્માનો વિકાર છે. આ ફલાણો આત્મા મનુષ્ય છે એમ કહે, એમ શ્રદ્ધાન ન કરવું. કેમ શ્રદ્ધાન કરવું? કે નિશ્ચય નહીંનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. નિશ્ચય નહીં જે સ્વરૂપ બતાવે છે કે આત્મા અનંત ચતુષ્ટય મંડિત પદાર્થ છે, અનંત ચતુષ્ટય એ એનું સ્વરૂપ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત એ એનું સ્વરૂપ છે, એવી રીતે નક્કી કરવું, એ શ્રદ્ધવું, એમ માનવું. વ્યવહાર નહીં કહે છે એમ માનવું નહીં. કોઈ એમ કહે મનુષ્યપણે ચોખ્ખો આત્મા મનુષ્યપણે દેખાય છે તો એ નિશ્ચય નથી, એની સ્થિતિ નિશ્ચય સ્થિતિ નથી, કે અશુદ્ધ નિશ્ચય છે એ આત્માની અશુદ્ધ પર્યાય છે, એ અશુદ્ધ નિશ્ચય છે, એ અશુદ્ધ નિશ્ચય એક ન્યાય વ્યવહાર છે. એટલે એનું શ્રદ્ધાન ન કરવું, અશુદ્ધ નિશ્ચયનું પણ શ્રદ્ધાન ન કરવું, શુદ્ધ નિશ્ચયનું સ્વરૂપ જે છે કહેવામાં આવે છે એનું શ્રદ્ધાન કરવું, એમ વાત છે. નિશ્ચયમાં પણ શુદ્ધ નિશ્ચય કહે છે તેમ શ્રદ્ધાન કરવું, અશુદ્ધ નિશ્ચય કહે છે એમ શ્રદ્ધાન કરવું. કેમ કે એ દશા બદલી જાય છે, એ આત્માની મૂળ દશા નથી, કાયમી દશા નથી, એ એનો અસલ સ્વરૂપ નથી. વ્યવહાર નહીં શ્રદ્ધાન છોડી નિશ્ચય નહીંનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. એ ટૂંકી ભાષા કરી નાખે છે, નહીંનું શ્રદ્ધાન કરવાનો સવાલ નથી. જે અહીંયા કથનમની વાત ચાલી છે, વાત કરી છે શાસ્ત્રમાં બે નહીંની વાત, વાત એટલે કથન. તો વ્યવહાર નહીંના કથન અનુસાર જે વસ્તુ સ્થિતિ છે એ પ્રકારે વસ્તુને શ્રદ્ધવી નહીં, નિશ્ચય નહીંના કથન અનુસાર જે વસ્તુ સ્થિતિ છે એ પ્રકારે શ્રદ્ધવું, માનવું, એમ લેવું છે. નહીંનું શ્રદ્ધાન એમ એ વ્યવહારની ભાષા છે. નહીંનું શ્રદ્ધાન કરો, વ્યવહાર નહીંનું શ્રદ્ધાન ન કરો, નિશ્ચય નહીંનું શ્રદ્ધાન કરો. પણ નિશ્ચય નહીંના કથન એના વિષયભૂત જે પદાર્થ એનું શ્રદ્ધાન, પદાર્થનું શ્રદ્ધાન કરવાનું છે. નહીંનું નહીં, કથનનું નહીં, નહીં પર્યાય છે. જ્ઞાન નહીં ગયો તો કથન ગયો તો પુદ્ગલાત્મક વચન છે, એનું શ્રદ્ધાન કરવાનો પ્રશ્ન. એનો વિષય જે પદાર્થ છે એનું શ્રદ્ધાનમાં નિશ્ચય નહીંના વિષયભૂત પદાર્થનું શ્રદ્ધાન કરવું, વ્યવહાર નહીંના વિષયભૂત પદાર્થનું શ્રદ્ધાન ન કરવું, એમ કેવું છે. બોલવામાં એવું આવે છે ભગવાન ને કેવળ જ્ઞાન છે, શું કહેવાય છે? ભગવાન ને કેવળ જ્ઞાન છે. તીર્થંકર અવસ્થામાં અથવા તીર્માગ સ્થાને પરિપૂર્ણ ભગવાનની દશા થાય છે, સાધક દશા પૂરી થાય છે, ભગવંત દશા થાય છે, સાધ્ય દશા કેવળ જ્ઞાન છે. તો ભગવાન ને કેવળ જ્ઞાન થયું એમ કહેવાય. તો એમાં નહીં લગાડે કે આ કયા નહીંનું કથન છે, તો કે શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંનું કથન છે. દશા શુદ્ધ છે અને સદભૂત એટલે એવો સ્વભાવ છે એમની દશાનો, એ નહીંનું કથન છે. તો ભગવાનને વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાન છે, સદભૂત નહીંથી કેવળ જ્ઞાન છે, શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાન છે એમ કહેવાય છે. તો ભગવાનને નહીં છે એને કેવળ જ્ઞાની તો નહીં હોતા નથી. કે ભગવાનને નહીં છે કેવળ જ્ઞાન નથી, સાધકને નહીં છે કેવળ જ્ઞાન જોવામાં આવે છે એમ કે છે. અને સાધક એના એ નહીં અનુસાર કથન કરે છે કે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે. પણ કેવળ જ્ઞાનીને નહીં નથી, અને કેવળ જ્ઞાનીને નહીં નથી એટલે એને નહીં છે કેવળ જ્ઞાનને માપવાનું કે જોવાનું રહેતું નથી. આ પરિસ્થિતિ છે, કથન એવા બધા આવે શાસ્ત્રમાં. નિયમ શુદ્ધ ઉપયોગ અધિકાર એવી રીતે વાત લીધી છે. ભગવાનને શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી કેવળ જ્ઞાન છે, અથવા વ્યવહાર નહીંથી તે લોકાલોકને જાણે છે. કેવળ જ્ઞાન વ્યવહાર નહીંથી લોકાલોકને જાણે છે. તો કેવળ જ્ઞાન નહીંથી જાણે છે, કોને જાણે છે? કે લોકાલોકને જાણે છે. એનો વિષય થયો, જાણવું એની ક્રિયા થઈ. કોને જાણે છે એ એનો ઓબ્જેક્ટ એટલે વિષય થયો. અને કેવળ જ્ઞાન પોતે કરતા છે, જાણવાનો ક્રિયા કરનાર. વ્યાકરણ આમ છે તો કેવળ જ્ઞાન વ્યવહાર નહીંથી જાણે છે એવું વચન થઈ ગયું. એનો શું અર્થ કરવો? કે એનો અર્થ એમ કરવો પડે કે કેવળ જ્ઞાન ને નહીં નથી, માટે અહીંયા કેવળ જ્ઞાન વ્યવહાર નહીંથી જાણે છે એમ કહેવું નથી. પણ સાધક એમ કહે છે કે કેવળ જ્ઞાન જે લોકાલુક ને જાણે છે તે કથન વ્યવહાર નહીં છે. આમ વાત છે, ઝઘડો એમાંથી ઉભો થાય કે સોબર પ્રકાશક છે જ્ઞાન, તો કેવળ જ્ઞાન નિશ્ચયથી જાણે છે કે વ્યવહારથી જાણે છે? ચોખ્ખું લીખું છે કે વ્યવહારથી જાણે છે? નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે, વ્યવહારથી લોકાલોકને જાણે છે? એ વ્યવહાર નહીં જ નથી, પણ એને નથી નિશ્ચય નહીં કેવળ જ્ઞાનને નથી, એને વ્યવહાર નહીં કેવળ જ્ઞાનને, બેમાંથી એક કઈ નહીં નથી. અને ઝઘડો થયો કે આને આમ કેવું કે આને આમ કેવું, એમાંથી વાદ વિવાદ થયો, પણ હું અહીંયા નહીં નહીં જ નથી. હવે શું કહું? આવી તકરાર ચાલે છે વિદ્વાનો વિદ્વાનો વચ્ચે. વ્યવહાર તો જાણે છે માટે જાણતો નથી, કેમ કે વ્યવહાર કરે તે જૂઠું
કીધું.
એવો તર્ક ઉઠાવ્યો છે દીપચંદજી, કેવળ જ્ઞાન વ્યવહાર નથી જાણે છે ને વ્યવહાર તો જૂઠું કહે છે, માટે કેવળ જ્ઞાન લોકાલોકને જાણે છે એ વાત જૂઠી છે, જાણતું જ નથી ખરેખર. એને સફળ પ્રકાશક નથી બેસતું એવી રીતે ઉડાવે છે. એમને બહુ સરસ જવાબ આપ્યો છે કે એ તો ઉપચાર કર્યો ને વ્યવહાર, એટલે ઉપચાર કર્યો. કેમકે લોકાલોક લોકાલોકમાં છે અને કેવળ જ્ઞાન કેવળ જ્ઞાનમાં છે, છતાં કેવળ જ્ઞાનમાં લોકાલોક આવી ગયા એવો ઉપચાર કર્યો. એવો ઉપચાર કર્યો જેના ઉપચાર માત્રમાં લોકાલોક પી ગયું કેવળ જ્ઞાન એમ કહેવાય, તો એના અનુપચારની શું વાત કરવી? અમારે અમને તો આમ બેસે છે એમાંથી. જેના ઉપચારથી એમ કહેવાય કે આમ છે, તો એના નિશ્ચયની શું વાત કરાય? એમ જે તું ઓલાને ઉડાવવા તો પદ પ્રકાશક પણ એમ તું બીજી શૈલી પકડી, અધ્યાત્મ ગ્રંથ છે ને, આધ્યાત્મિક શૈલી પકડી સીધી. ભાઈ કેવળ જ્ઞાન લોકાલોકને જાણે છે, એમાં જ્ઞાનની એક સમયની બાહ્ય વૈભવયુક્ત પર્યાય આવી હોય છે એમ કહેવું છે. આ માણસનો પટ્ટાવાળો લક્ષાધિપતિ છે, એનો મેનેજર તો કરોડાધિપતિ છે, ઓલાને કહેવાની જરૂર નહીં. પછી શું જેની એ બે નોકરી કરે છે એની સંપત્તિ બતાવવાની જરૂર નથી? કે કરોડપતિ તો જેના નોકરો છે અને લાખોપતિ તો જેના પટ્ટાવાળા છે, એ ધણી કેટલો હશે? એમ જેનો બાહ્ય વૈભવ લોકાલોકને પી જાય છે એના એવી રીતે વાતને આત્માના સ્વરૂપ મહિમાને ઉઠાવવામાં એ વાત લઈ ગયા છે. બોલો, ચર્ચા જ ઉડાવી દીધી એ આ કેવળ જ્ઞાન પરને લોકાલોકને જાણે છે કે નથી જાણતો એ વાત જ આખી ઉઠાવી બીજી રીતે. આવરણ ઠીક ગયું, દ્રવ્ય આવરણ બે આવરણ છે, દ્રવ્ય આવરણ નિમિત્ત છે, ભાવ આવરણ ખસ્યું. ભાવ આવરણ ખસ્યું ત્યારે જે અવસ્થા નવી ઉત્પન્ન થાય છે એ નિરાવરણ દશા ઉત્પન્ન થાય છે. એવું નથી કે જે દશાને આવરણ હતું તે દશાને આવરણ ખસી ગયું ને તેને તે દશા કેવળ જ્ઞાનવાળી થઈ, એમ નથી. એમાં બીજું કહેવું છે, શ્વેતાંબરમાં એવી માન્યતા છે કે દરેક આત્માને કેવળ જ્ઞાન તો છે, પણ આવરણનું વાદળું આડું આવેલું છે. જેમ સૂર્યને આડું વાદળું આવે ત્યારે અહીંયા અંધારું પડે, એમ કેવળ જ્ઞાન તો સત્તાએ કરીને બધા આત્માઓને છે. એ કર્મનું આવરણ આડું છે, કેવળ જ્ઞાન આવરણ નામનું વાદળું છે, એને લઈને અહીંયા કેવળ જ્ઞાન દેખાતું નથી, એમ નથી. એ બીજી દશા છે, આવૃત દશા બીજી છે, અને નિરાવરણ દશા એ બીજી દશા થાય છે, નવી દશા થાય છે. એ હતી નહીં, એ થાય છે એમ કેવું છે. ઓલા કહે છે હતી, આવરણ ખસી ગયું, એમ નથી. તો કેવળ જ્ઞાન નથી આત્માની અંદર કે છે, પણ શક્તિ રૂપે છે, વ્યક્તિ રૂપે નથી. એટલે જે વિચાર ભેદ છે, સમજણ ભેદ છે, એટલો છે કે ત્યાં વ્યક્તિ રૂપે માને છે, ખરેખર શક્તિ રૂપે છે એમ માનવું જોઈએ. બરાબર, એ બહુ મોટો ફેર છે. અને એ તત્વ દ્રષ્ટિએ ઉલટો સુલટો ફેર છે, એને વસ્તુના સ્વરૂપની ખબર નથી એમ છે. દિવાસળીનો અગ્નિ આખું બાકસ દિવાસળીનું ગાસલીટમાં ડૂબાડે તો પણ એમાંથી કાંઈ નુકસાન અગ્નિને થાય, અગ્નિનું નુકસાન ન થાય. અને એક તણખો જો પ્રગટ અગ્નિ હોય અને પકડે તો આખું ઘર હળગે. શક્તિ ને વ્યક્તિમાં બહુ મોટો ફેર છે, એની સ્થિતિ બહુ મોટી ફેરફાર વાળી સ્થિતિ છે. વ્યક્ત અગ્નિ છે, એમાં તણખો ગેસ તેલ પાસે ન રખાય. અને બાકસને આખે આખું મૂકી દો ગેસ તેલના ડબ્બા ઉપર, કોઈ જાતનો વાંધો નહીં. ડબ્બામાં હું અંદર મૂકી દો ને ડૂબાડી દો નહીં ગેસ તેલમાં. દિવાળી ખાસ દિવાસળી નકામી થઈ જશે, પણ ગેસ તેલના કાંઈ ભડકો બળકો નહીં થાય. શક્તિની વ્યક્તિની સ્થિતિમાં બહુ મોટો ફેર છે એ સમજવું જોઈએ. અને એના ગુણધર્મ અનુસાર એનું કાર્ય હોય. એક સરખું નામ છે અને એક સરખી શક્તિ છે એમને કામ આવે. શક્તિ વ્યક્ત છે કે અવ્યક્ત છે આના ઉપર બહુ મોટો આધાર. સૂર્યને આવરણ નથી, પણ આની પરથી ઉભેલો એમ કે જોવે છે કે જો આવરણ આવી ગયું, આપણને તડકો નથી મળતો, આપણને કેવળ જ્ઞાન નથી દેખાતું, છે ખરું પણ નથી દેખાતું એમ નથી. પણ એક આવા કર્મનું વાદળું એના ઉપર થર બાજેલા છે રજકણોના એમ નથી, શક્તિ રૂપે છે, વ્યક્તિ રૂપે નથી. પ્રશ્ન પૂછો ને કે તો આવરણ ખસી ગયું છે ને, કેવળ જ્ઞાન તો છે જ ને, આવરણ ખસી ગયું છે ને, મારા સમજાવે ને એમ નથી. આવરણ ખસી ગયું તો દશા નવી થઈ છે, વ્યક્ત થઈ, શક્તિમાંથી નવી દશા વ્યક્ત થઈ છે, નિરાવરણ દશા થઈ છે એમ વાત છે. ખરેખર સ્વદ્રવ્ય પરદ્રવ્યને ભેળવીને મેળવીને અથવા સ્વદ્રવ્યને પરદ્રવ્યના ભાવોને મેળવીને અથવા સ્વદ્રવ્ય અને પરદ્રવ્યમાં કારણ કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવીને નિરૂપણ કરે છે. આવી વ્યવહારની અપેક્ષાઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. એવું જ જો ખરેખર વસ્તુનું સ્વરૂપ માનવામાં આવે તો એવા શ્રદ્ધાંતથી મિથ્યાત્વ થાય છે. શું એ ગ્રહિત મિથ્યાત્વ થાય. કેવળ જ્ઞાન વ્યક્તિરૂપ આ તો તત્વની ભૂલ છે ને, એટલે બુદ્ધિપૂર્વક ભૂલ કરે છે. સમજણમાં બુદ્ધિપૂર્વક જે ભૂલ કરે છે એ ગ્રહિત મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે. અભ્યાસ કરે તત્વજ્ઞાનનો, વ્યવહાર નિશ્ચયનો, નય ગ્રંથ વાંચે, નય ચક્ર વાંચે અને ગ્રહિત મિથ્યાત્વને પોષે, અથવા ન હોય તો ઉત્પન્ન કરે. એટલા માટે જે આવા ગ્રંથો છે એ જ્ઞાનીના માર્ગદર્શન રીતે જો અધ્યયન કરવામાં આવે તો નુકસાનથી બચે, નહીંતર પોતાની યોગ્યતા ન હોય તો ભૂલથી પણ અન્યથા સમજે, વિપરીત સમજે અને પોતાને મિથ્યાત્વ દ્રઢ કરવાનો, તીવ્ર મિથ્યાત્વ કરવાનો પ્રસંગ ઉત્પન્ન થઈ જાય. એટલે એ રીતે શાસ્ત્રનો સ્વાધ્યાય પણ કરવા યોગ્ય નથી.
જય હો, જય હો.